તારીખ 11/3/1990 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 913 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું મુંબઈમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 9.
અંતરદાવ જે અંતરદાર છે એ પણ એક પ્રકારની અશાતા છે. તો એ તો ચાલતો રહે છે. કેમ કે સમાધાન નથી ત્યાં, અને કાંઈ ને કાંઈ સમસ્યાઓ આવ્યા છે. પૂર્ણ જ્ઞાની પણ જે અશાતાનું વર્ણન કરી શકવા યોગ્ય વચન યોગ ધરાવતા નથી. પૂર્ણ જ્ઞાની તે કેવળ જ્ઞાની તે તંત્ર સર્વના પરમાત્મા. જે અશાતાનું એટલી બધી તીવ્ર અશાતા હોય છે કે જેનું વર્ણન કરી શકવાનો વચન યોગ એમની પાસે પણ નથી કે એનું વર્ણન કરી શકે તેવી અનંત અનંત અશાતા આ જીવે ભોગવી છે ભૂતકાળમાં. એવી અશાતા ભોગવી છે આ જીવે કે સર્વજ્ઞ પણ એનું વર્ણન ન કરી શકે. તીર્થંકરની દિવ્ય ધ્વનિમાં પણ એ વર્ણન ન આવી શકે એવી અનંત અશાતા આ જીવે ભોગવી છે. અને હજુ તેના કારણોનો નાશ કરવામાં ન આવે તો તે ભોગવવી પડે એ સુનિશ્ચિત છે. તેના કારણો કે એવી અશાતા ભોગવવાના કારણભૂત પરિણામો એવા માઠા પરિણામોનો નાશ કરવામાં ન આવે તો ફરીને પછી એવી અનંત અશાતા ભોગવવી પડશે એ વાત નક્કી છે. એમ જાણીને વિચારવા ઉત્તમ પુરુષો કેવો શબ્દ વાપર્યો છે, એમ જાણીને વિચારવા ઉત્તમ પુરુષો તે અંતરદારૂપ શાતા અને બાહ્યાભ્યંતર સંકલેશરૂપ પ્રજ્વલિત એવી અશાતાનો આત્યંતિક વિયોગ કરવાનો માર્ગ ગવેષવા તત્પર થયા. યશોધવા જે આ પ્રકારની દુઃખદ પરિસ્થિતિને નાશ કરવાનો ઉપાય શોધવા તૈયાર થયા તેવા પુરુષોને ઉત્તમ પુરુષો કયા છે, વિચારવાન પુરુષો કયા છે. જો પોતાના દુઃખનો પોતે નાશ ન કરી શકે તો વિચાર શક્તિ શું કામની. વિચાર શક્તિ તો છે મનુષ્ય પાસે, પણ મનુષ્ય જો પોતાના વિચારનો નાશ ન કરી શકે, પોતાના દુઃખનો નાશ ન કરી શકે, તો એ વિચાર શક્તિનો બીજો શું ઉપયોગ છે. કેનો ઉપયોગ? તો પોતાનો દુઃખ ઉત્પન્ન કરવો એ થયો. જે વિચાર શક્તિ છે એ કાં તો દુઃખ ઉત્પન્ન કરે, કાં તો સુખ ઉત્પન્ન કરે, દુઃખનો નાશ કરે. તો દુઃખનો નાશ ન કરી શકે એને વિચાર શક્તિ શું કહે? એટલે એવા વિચારવાનું પૂછવું. અંતરદાર જેને બહારમાં શાતા હોય પણ અંદરમાં દાહ હોય, બહારમાં અનુકૂળતા હોય એવી શાતા, અને બાહ્યાભ્યંતર સંકલેશરૂપ જે ઘણી અશાંતિ છે એવી પ્રજ્વલિત એટલે સળગતી જે અશાતા, તેનો આત્યંતિક વિયોગ કરવાનો સર્વથા મૂળમાંથી એનો નાશ કરવાનો માર્ગ શોધવા ઉપાય શોધવા માટે તત્પર થયા. તે માર્ગ તેમણે ગવેષો એટલે શોધો, શોધીને પ્રતીત કરીને ખાતરી કરીને તેને યથાયોગ્ય આરાધીને એવા સુખના માર્ગનું આરાધન કરીને અવ્યાવાદ સુખ સ્વરૂપ એવા આત્માના સહજ શુદ્ધ સ્વભાવ પરમ પદમાં લીન થયા. આ ઉત્તમ પુરુષોએ કાર્ય કર્યું કે જગતના સર્વ દુઃખોનો સર્વથા નાશ કરીને એ માર્ગને પોતે શોધ્યો, પ્રતીત કર્યો, એનું આરાધન કર્યું એટલે ઉપાય કર્યો, અને પોતાના આત્મિક સુખને અવ્યાવાદ એટલે જેને બાધા ન પહોંચાડી શકાય એવા સુખને નિરાકુર સુખને પ્રાપ્ત કર્યું અને તે પોતાના પરમ પદમાં લીન થયા. પરમ પદમાં આનંદ સુખ છે આત્મામાં. હવે એમ કહે છે કે શાતા અશાતાનો ઉદય કે અનુભવ પ્રાપ્ત થવાના મૂળ કારણોને ગવેષતા એવા તે મહત્પુરુષોને એવી વિલક્ષણ સાનંદ આશ્ચર્ય વૃત્તિ ઉદ્ભવતી कि शाता करता अशाता ना उदय संप्राप्त थे अने तेमा पण तीव्रपणे ते उदय संप्राप्त थे तेमनो वीर्य विशेषपणे जागृत थतो उल्लास पामतो अने ते समय कल्याणकारी अधिक पणे समझावो आ एक वात साधारण करे छे कि ए विचारवान पुरुषोए જેમ રોગનું મૂળ શોધી કાઢવું અને ચિત્ર વિચિત્ર પ્રકારના તો તે દુઃખો ઉત્પન્ન થવાનું મૂળ કારણ શું કોઈને કોઈ પ્રકારનું કોઈને કોઈ પ્રકારનું કોઈને કોઈ પ્રકારનું તો એનું મૂળ કારણ શું મૂળિયું શું આ જગતનું જે સંચાલન થાય છે કોઈ સુખી દેખાય છે છતાં સુખી હોતા નથી કોઈ ખરેખર દુઃખી દેખાય છે અને દુઃખી હોય છે તો આ બધું અનેક પ્રકારની અટપટી પરિસ્થિતિ છે એનું મૂળ શું છે આ શોધવા જ્યારે એ તત્પર થયા ત્યારે મૂળમાં ગયા ખરા ત્યાં સુધી પહોંચ્યા ત્યારે એ મહાન પુરુષોને એક વિચિત્ર અનુભવ થયો વિલક્ષણ એટલે એક અસાધારણ પ્રકારનો અનુભવ થયો વિલક્ષણ પ્રકારનો અનુભવ થયો સામાન્યપણે ન બને એવો અનુભવ થયો કેવો અનુભવ થયો કે આનંદ આશ્ચર્ય સાથે આનંદ થયો કે શાતા કરતા અશાતાનો ઉદય પ્રાપ્ત થતા સામાન્ય રીતે કોઈ અશાતાને ઈચ્છતું નથી ચાહતું નથી કે મને અશાતા આવી પડે અને એ અશાતા ટાળવા માટે અશાતા ક્યાંથી ઊભી થાય છે એના મૂળમાં જવા માટે જ્યારે પ્રયત્ન કર્યો ત્યારે એમને એ પ્રયત્નમાં એમ જાણવા મળ્યું કે અરે હું શાતામાં રહેવા માટે આ શોધ કરવા નીકળ્યો મારે રહેવું છે શાતામાં અને અશાતા વખતે મારું અધિક કલ્યાણ થાય એવો મને ઉપાય મળ્યો આ એક આશ્ચર્યકારી વિલક્ષણ પ્રકારની શોધ થઈ કે એવું કોઈ ઈચ્છે નહીં પ્રતિકૂળતાને પણ પ્રતિકૂળતાના કાળમાં વધારે આત્મકલ્યાણ થાય એવો માર્ગ એમને મળી ગયો એવો માર્ગ શોધાઈ ગયો એમનાથી એક વિલક્ષણ પ્રકારનો આશ્ચર્યકારી છતાં આનંદદાયક પ્રકાર એમને આપવામાં આવ્યો આ એક એમને વિશેષ વાત કરી છે આ દઈએ કેવી રીતે વિચાર્યા કે શાતા કરતા અશાતાનો ઉદય પ્રાપ્ત થઈ અને તેમાં પણ તીવ્ર અશાતાનો ઉદય થતા તીવ્ર અશાતા તો કોઈ ન ઈચ્છે કે સહન ન થાય એવો ઉદય સહન પ્રાપ્ત થતા તેમનો પુરુષાર્થ વિશેષપણે જાગૃત થઈ જતો આત્મ સ્વરૂપમાં લીનતા થવાનો પુરુષાર્થ એ વખતે વિશેષ જાગૃત થઈ જતો રત્નકરણ શ્રાવકાચાર્યનો મૃત્યુ મહોત્સવનો અધિકાર છે એ આ વિષય ઉપર છે જગતના જીવોને મૃત્યુ એ સૌથી વધારે દુઃખદ અને ભયવાન પ્રસંગ વહેલા કે મોડા આ શરીરનો ત્યાગ કરવાનો છે અને શરીરનો ત્યાગ થતા એના બધા સંબંધોનો ત્યાગ કરવાનો છે એ વાત નક્કી છે એમાં કોઈ ફેરફાર કરવાનો થવાનો પ્રશ્ન નથી જે વસ્તુ નિશ્ચિત જ છે એમાં ફેરફાર કરવાનો થવો જ અશક્ય છે ત્યાં એ વિષયમાં ફેરફાર કરવાનો કોઈ પ્રયત્ન કરવો એક નિષ્ફળ પ્રયત્ન સિવાય બીજું કાંઈ નથી વળી એ પ્રસંગે સામાન્ય રીતે પ્રાણ છૂટે છે ત્યારે વધુમાં વધુ જીવને દુઃખ થાય છે તીવ્ર અશાંતા થાય છે મોટા ભાગના મનુષ્યો તો બે શુદ્ધ અવસ્થામાં જ દેહ ત્યાગ કરે છે દેહ ત્યાગ થાય ત્યારે શુદ્ધ સ્નાન હોતી નથી, એ તો આપણને અનુભવ ગોચર છે. ઘણા પ્રસંગ જોયા છે કે બેશુદ્ધ અવસ્થાની અંદર જ માણસ શરીર છોડે છે. ત્યારે એમ જ્ઞાનીઓને શું થાય છે, વિચારવાન મહત્પુરુષો છે એને શું થાય છે કે બેશુદ્ધ થતા એમની આત્મ જાગૃતિ પોતાના પુરુષાર્થને લઈને એટલી બધી હોય છે કે એમનું જ્ઞાન આવરણ પામતું નથી. બેશુદ્ધ અવસ્થા એ જ્ઞાનને આવરણ આવી જાય છે એ વખતે, ત્યારે એ પોતે પોતાના જ્ઞાન સ્વરૂપ સ્વભાવી આત્મામાં સારી રીતે જાગ્રત હોય છે કે હું જ્ઞાન સ્વભાવી આત્મતત્વ છું અને મારા જ્ઞાનનો બરાબર હું અનુભવ કરું છું. શાતા અશાતાનો હું અનુભવ કરતો નથી, અશાતાનો અનુભવ કરતો નથી, પણ મારા જ્ઞાનનો અનુભવ કરું છું અને તે જ્ઞાન સુખમય છે. સુખી થતો થતો અશાતાને જાણે છે, પણ અશાતાને વેદતો નથી. આ એક સૌ આનંદ આશ્ચર્યકારક જ્ઞાન દશાની સ્થિતિ છે. બીજી સામાન્ય રોગની અશાતામાં તો દુઃખ ભોગવતા નથી જ્ઞાની, બીજી કોઈ પીડા વખતે તો દુઃખ ભોગવતા નથી, પણ દેહ ત્યાગ થાય પ્રાણ છૂટે એવી તીવ્ર અશાતા હોય છે ત્યારે પણ તે જ્ઞાનીઓ સુખી અવસ્થામાં સુખને અનુભવતા અનુભવતા માત્ર તે પરિસ્થિતિને જાણે છે. જેમ બીજો બીજાના પ્રસંગને જાણે તો એને શું થાય, કાંઈ ન થાય, કેમ કે તો બીજાનો પ્રસંગ છે. એવી જ રીતે એ જાણે છે અને એ વખતે એ પોતે વિશેષ આત્મશુદ્ધિ કરે છે. એ વખતે પુરુષાર્થ વિશેષ છે, પુરુષાર્થ વિશેષને લીધે આત્મશુદ્ધિ પણ ત્યાં વિશેષ છે. એટલે સૌથી વધારે નિર્જરાની કમાણી મૃત્યુના કાળે જ્ઞાન થાય છે. એટલા માટે એ પ્રસંગને જેમ માણસને મહોત્સવમાં વિશેષ આનંદ થાય છે ઉત્સવના દિવસોમાં, એ મૃત્યુના કાળમાં ખ્યાલ આવે છે ત્યારે એ પોતે વિશેષ પુરુષાર્થમાં આવે છે. એ વખતે આત્માનું સુખ પણ વિશેષપણે અનુભવાય છે અને એ કાળે પુરુષાર્થ અને સુખની અનુભવપણાને લીધે એમને કર્મની નિર્જરા પણ વિશેષ થાય છે, શુદ્ધિ પણ વિશેષ થાય છે અને મોક્ષ જવા માટે થોડીક ઝડપ વધી જાય છે ત્યાં એમને મોક્ષ માર્ગે. એટલે એ પ્રસંગ દુઃખનો નહીં, એ પ્રસંગ આકુળતાનો નહીં, પણ એ પ્રસંગે એમના માટે ઉત્સવ દેવો છે. આખો દ્રષ્ટિફેરનો વિષય છે. જેમ એકનો નફો કે બીજાનું નુકસાન છે, વેપારમાં શું થાય છે, તમારી પાસે વધારે નફો રહ્યો તો મને લાભ થાય પણ તમને તો નુકસાન જ થાય છે. તો તમારો નુકસાનની દ્રષ્ટિ છે ત્યાં મારા લાભની દ્રષ્ટિ છે, પરિસ્થિતિ તો જે થઈ ગઈ છે. એમ અહીંયા દેહ ત્યાગ તો નિશ્ચિત વસ્તુ છે, ચાહે દુઃખે કરીને દેહ ત્યાગ કરે, એને દુઃખનો પ્રસંગ એક મોટો મૃત્યુનો હાવ ગણીને દુઃખી થઈ જાય, કે એને પુરુષાર્થનો પ્રસંગ ગણીને સુખી થતા થતા પોતાની શુદ્ધિને સુખને વધારતા શાંતિને વધારતા દેહ ત્યાગ કરે, દ્રષ્ટિપ્રેમનો વિષય છે, સમજણ પ્રેમનો વિષય છે. પ્રસંગ તો જે થાય છે તે થાય છે. એટલે એ સમય અધિક કલ્યાણકારી, અધિકપણે કલ્યાણકારી સમજાતો. કેટલાક કારણ વિશેષને યોગે વ્યવહાર દ્રષ્ટિથી ગ્રહણ કરવા યોગ ઔષધ આદિ આત્મમર્યાદામાં રહીને ગ્રહણ કરતા, પરંતુ મુખ્યપણે તે પરમ ઔષધને જ સર્વોત્કૃષ્ટ ઔષધ રીતે ઉપાસના. એ મહાન પુરુષો ક્યારેક ઔષધિ લેતા જોવામાં આવે છે. તો એ વ્યવહાર દ્રષ્ટિથી એમ દેખાય છે કે આને દવા લીધી, આપણે દવા ખાધી, આપણે દવા લીધી, તો એ વ્યવહાર દ્રષ્ટિથી ગ્રહણ કરવા યોગ ઔષધ વગેરે ઔષધ છે. આત્મમર્યાદામાં પોતાની મર્યાદા ખોઈને નહીં, પોતાના આત્માની શાંતિના વેદનથી ખસીને નહીં, એ અકબંધ રાખીને એના વેદનમાં રહીને ઉપર છલ્લા ઉપયોગથી એ પ્રકારના બધા પરિણામ અને પ્રવૃત્તિ જોવામાં આવે તો પણ મુખ્યપણે તો તે પરમ ઉપશમને એટલે પરમ શાંતિને સર્વોત્કૃષ્ટ ઔષધ રૂપે ઉપાસના. પેલું ઔષધ તો નામ માત્ર છે, એને ખબર છે કે આનાથી મટવાનો પ્રશ્ન નથી. એ તો એક સંયોગમાં રહેલા માણસોનું દબાણ પણ આવે છે. કોઈ વાત તો એમ પણ કહે છે કે આ શરીરનો તમને મોહ ન હોય તો કાંઈ નહીં, પણ અમને મોહ છે અને આપને સાતા હોય તો અમને કંઈક લાભ મળે, બે વાર સાંભળવા મળે, આપનો સમાગમ થાય, થોડુંક તો કરવું જોઈએ. ઠીક છે, હાલો તમારે જે કરવું હોય તમે જાણો ને તમારું કામ જાણે. અમે તો મુખ્યપણે ઉપશમને જ ઔષધ રૂપે માનીને એની ઉપાસના કરીએ છીએ. એ રીતે પોતે તો પોતાની આત્મશાંતિના ઉપાયની અંદર મુખ્યપણે જ્ઞાની પુરુષો પ્રવર્તે છે. શાંતિ આત્મશાંતિ આત્મશાંતિને ઉપાસના છે. એટલે અહીં સુધી સાતા અસાતાને શાંતિની જે વાત સ્થાપી, એ સ્થાપી કઈ રીતે એવું કામ કરી શકે છે, એવો તો શું ઉપાય છે, એવું તો શું કાર્ય પદ્ધતિ છે કે જેને લઈને આખા જગતના મનુષ્યો આખા જગતના પ્રાણી જે અસાતાને લઈને દુઃખી થાય ત્યાં આ સુખી થાય છે. જે દુઃખનો પ્રસંગ છે અને એના માટે સુખનો પ્રસંગ છે આ તે આખા જગત થી કોઈ બીજી પ્રકારની વાત છે, એટલે લૌકિક નથી પણ અલૌકિક લોકોત્તર પરિસ્થિતિ છે. એનું મૂળ કારણ શું, અથવા એ કેવી રીતે એમ કરી શકે છે, એ ઉપાસના જે છે એ ઉપાસનાની પદ્ધતિ શું છે, એ કાર્ય શું છે, એ હવે પછી કહે છે. આ મુદ્દાનો વિષય છે કે એ કેમ બની શકે છે, એવું બની કેમ શકે નહીતર. સામાન્ય રીતે દુઃખથી તો દુઃખ થવાના પ્રસંગથી દુઃખ જ થાય, એમાં વળી સુખ થાય એ વાત ક્યાં નહીં. એ વાત જે સાધારણ વાત છે એ પ્રકાર કેવી રીતે ઉભો થઈ શકે છે, કરી શકાય છે, એ વાત આવે છે. કરી છે કે ઉપયોગ લક્ષણે સનાતન સ્ફુરિત એવા આત્માને, કેવો છે આત્મા કે જે ઉપયોગ લક્ષણે સનાતન એટલે ત્રણેય કાળે પૂર્ણ એટલે પ્રગટપણે અનુભવ ગોચર થાય છે. ઉપયોગ એટલે જ્ઞાનનો વ્યાપાર. જ્યાં જ્યાં આત્મા છે ત્યાં ત્યાં જ્ઞાન છે, જ્યાં જ્યાં જ્ઞાન છે ત્યાં ત્યાં આત્મા છે. આત્માની હૈયાતી જ્ઞાનથી નક્કી થાય છે. તો કહે છે કે ઉપયોગ આત્માની હૈયાતીનું લક્ષણ છે. ઉપયોગ એટલે જ્ઞાનનો વ્યાપાર. એટલે જે મૃતક કલેવર હોય છે એમાં જ્ઞાનનો વ્યાપાર નથી હોતો, મશીનરીને એ જ હોય છે. કોઈ માણસ તંદુરસ્ત માણસને આપેલ થાય છે, વાત કરતા કરતા બગાસ ભરતા કરતા દેખાલી કરી નાખે શરીર, પણ મશીનરી વિધાઉટ ડિફેક્ટ લાગે કે જાણે કાંઈ એમાં ફેરફાર નથી થયો, બધું એવું એમ જ લાગે. છતાં પણ જ્યારે એને એ સ્થાનમાં રહેવાની મર્યાદા પૂરી થાય છે ત્યારે આત્મા એ સ્થાન છોડી દે છે, એ ઘર ખાલી કરે છે. તો એમાં જ્ઞાન છે તો આત્મા છે, જ્ઞાન નથી તો આત્મા નથી. ખાસ કરીને ડોક્ટર આત્મા છે, ત્યાં ખુલ્લા પ્રદેશ છે ને, પ્રકાશ ખ્યાલ આવો જાય છે, ત્યાં કાંઈ નથી. આપ જોઈને કહી દે છે, હમણાં હૈદરાબાદ મુખ્યમંત્રીનો પ્રસંગ જોયો, સ્વાધ્યાય વખતે છેલ્લી રીતે જે નક્કી લીધો ચાલુ સ્વાધ્યાય 9:29 બેઠા બેઠા આત્મા પુસ્તક રહી ગયું. आप जो डॉक्टर आ रहे हैं तपासना बंद कर दो, क्या तपासना नहीं, आप जो तपासना बंद रहे क्या नहीं अंदर याद ही नहीं, नाम नहीं त्या एक लोग ख्याल पड़ी जाए नाम नहीं तो नाम से त्या आत्मा उपयोग लक्षण थी जे त्रणे काले स्फुरित એટલે પ્રગટપણે સ્ફુરણા જેમાં થાય છે આમ કરો આમ ન કરો આમ કરો આમ ન કરો એ બધી જે સ્ફુરણા છે એ જ્ઞાનની જે સ્ફુરણા છે એવો જે આત્મા તે આત્મા દેહથી તેજસ અને કારણ શરીરથી પણ ભિન્ન અવલોકમાની દ્રષ્ટિ સાધ્ય કરીને પહેલી જ વાત ભેદ જ્ઞાનની કીધી છે કે ચૈતન્ય સ્વરૂપી જ્ઞાન સ્વરૂપી આત્મા આ શરીરના પરમાણુની રચના છે એનાથી ભિન્ન છે, અંદર તેજસ વર્ગણાના પરમાણુ છે એનાથી પણ ભિન્ન છે, અને કાર્બન વર્ગણાના જે અંદર પરમાણુ છે ત્રણ પ્રકારના શરીર છે, કાર્બન શરીર તેજસ શરીર ઔદારિક શરીર કહેવાય છે, જે દેખાય છે તેજ દેખાય છે પણ ખરેખર એ પણ એટલા સૂક્ષ્મ પરમાણુ છે કે જે કેવળ જ્ઞાનનો વિષય છે.
આરક શરીર હોય છે,
આરક શરીર મુનિઓ ને હોય છે, આપણને છે ઔદારિક શરીર છે, કેવળ જ્ઞાનની ને પરમ ઔદારિક શરીર છે, અને મુનિ અવસ્થામાં કોઈ વાર સૂક્ષ્મ વિષયની અંદર શંકા થાય છે, બાકી તો ચારેય યોગના અભ્યાસી હોય છે, પણ એમાં પણ આત્માના જે અનંત સ્વભાવો છે એમાં સૂક્ષ્મમાં સૂક્ષ્મ સ્વભાવો સંબંધી કોઈ પોતાને પૂછવાનો આશંકાનો વિકલ્પ ઉઠે છે ત્યારે લબ્ધિને લઈને એમના શરીરમાંથી એક બીજા શરીરની ઉત્પત્તિ થાય છે, જે નાનું શરીર હોય છે એકાદાર એમના મસ્તકમાંથી અને એ શરીરથી જે આ તીર્થંકર વગેરે બિરાજમાં સર્વજ્ઞ બિરાજમાં કેવળ જ્ઞાનમાં બિરાજમાં એની સમીપ જાય છે અને ત્યાં એ પોતાના શંકા સમાધાન કરે છે. એવી જે પ્રક્રિયા કોઈ વિરાટને આત્મશુદ્ધિની વિશેષ પરિસ્થિતિને લઈને ઉત્પન્ન થાય છે એને આરક શરીર કહે છે. એવું શરીર અહીંયા તો જે ચાલતી પરિસ્થિતિ છે આ બે થી એમાં રહેલા કર્મ અને તેજસ શરીરથી પણ ભિન્ન અવલોકમાની દ્રષ્ટિને સાધ્ય કરીને આ દ્રષ્ટિકોણ સાધ્ય કરવાનો છે. પહેલો કે હું શરીરથી ભિન્ન છું અને કર્મ એટલે નસીબથી પણ ભિન્ન છું. પરમાણુ નથી દેખાતા પણ નસીબથી બધા સમજે છે આપણું નસીબ કેવું છે આપણું કર્મ કેવું છે. આ જ્યોતિષ જોડાવે છે બહુ મૂંઝાય ત્યારે પછી જાય છે લોકો કોઈ મંત્ર તંત્ર વાળા જાય છે કોઈ જ્યોતિષ જાય છે કોઈ બીજી ત્રીજી વિદ્યા જાણતા હોય એની પાસે પણ પોતાની મૂંઝવણ દૂર કરવા માટે જાય છે. એ મૂંઝવણ વાસ્તવિક રીતે દૂર થતી નથી પણ ત્યાં જતા ઉલટાને વધી જાય છે. એ મૂંઝવણના રોગને વધારવાનો ઉપાય છે, મૂંઝવણના રોગને ઘટાડવાનો એ ઉપાય નથી. ઉપાય તો એનો એ છે કે એનાથી મારું ચૈતન્ય તત્વ જુદું છે અને આ શરીરના રજકણ અને કર્મના નસીબના રજકણો જુદો છે. જે એનાથી પોતે જુદો છે એ ચીજ પારકી થઈ જાય છે. જ્યારે શરીર પારકું થાય છે નસીબ પારકું થાય છે ત્યારે એમાં થતા ફેરફારો સાથે આ આત્માને સુખ દુઃખનો કોઈ સંબંધ રહેતો નથી. જેમ પેપરની અંદર સમાચાર વાંચે એમાં પોતાને કઈ લેવા દેવા નથી, કેમ કે બધાને પાકા ફેરફારો છે. એમાં કોઈ એવા સમાચાર વાંચે કે જેની સાથે હું મતવો હોય, તો અસર થાય છે. ટીચર સંબંધને મહત્વ હોય તો અસર તો ભિન્ન છે એને ભિન્ન પણ અવલોકનમાં લેવું છે, ભિન્ન નથી અને ભિન્નતાની કલ્પના કરવી છે. અહીંયા થોડીક આખી જિંદગી જેમાં પોતાપણું કર્યું હોય એવું શરીર અને શરીર સંબંધિત બીજા સંજોગો, જેમાં આખી દુનિયા એ જ રીતે રહેવા કરે છે, પોતે એટલો નથી કરતો, જગતના બધા મનુષ્યો એ પ્રકારે વ્યવહાર કરે છે. હવે એને એ મારું નથી એમ કેમ નક્કી કરવું? એમ છે કે તું ચૈતન્ય સ્વભાવી પદાર્થ છો, જીવનાનો પદાર્થ છે, એમાં જીવના સ્વભાવો છે જે જળમાં નથી. શરીર અને કર્મના જે સ્વભાવ છે એ વિરુદ્ધ જાત છે, જીવથી જળ એવા વિરુદ્ધ જાતના પદાર્થો છે, બે જાત જુદી છે. જાત જ્યારે જુદી છે ત્યારે બીજી વિરુદ્ધ જાતિના પદાર્થો સાથે પોતાપણાનો સંબંધ રાખવા ચાહે તો રહી નહીં શકે, એ અશક્ય વસ્તુ છે. જેમ રેતીમાંથી તેલ કાઢવું અશક્ય છે, લાકડાનો વેર ભૂસો હોય ને બરફ ઉપર લગાડે છે એમાંથી લાકડો બનાવે ગોળ નાખે તો કઈ લાકડાનો સ્વાદ ના આવે, એ તો ઘણો લોટ હોય તો લાડવો થાય, લાકડાના લોટ માંથી કઈ લાડવા ના થાય. જે વસ્તુ અશક્ય છે, કરી શકાતી નથી, એમ જીવ નામના પદાર્થને જળ પદાર્થ પોતાનો થઈ શકતો નથી, કરી શકતો નથી, એમાં પોતાપણું કરે છે, એ દુઃખનું મૂળ છે. અને એને જુદું છે, પારકું છે, જુદી ચીજ છે, એમાં જુદું પણ જાણવું એ દુઃખ નહીં થવાનું મૂળ કારણ છે, એટલે સુખનું મૂળ છે. આ જે છે એ વૈજ્ઞાનિક કારણ છે, વૈજ્ઞાનિક પરિસ્થિતિ છે. જીવ સ્વીકારે આ પ્રમાણે વિચારીને, અવલોકીને, જાણીને, ખાતરી કરીને જો એ વાતનો સત્યનો સ્વીકાર કરે તો સુખી થાય, અને સત્યનો ન સ્વીકાર કરે અને સુખી થવાની ગમે તેટલી મહેનત કરે, પ્રયત્ન કરે, કોઈ કાળે સુખી ન થઈ શકે, દુઃખી થાય. આ એક પરમ સત્ય છે. આજે સ્વીકારે, કાલે સ્વીકારે, લાખ કરોડ વર્ષે કે લાખ કરોડ ભવે સ્વીકારે, સત્યને સ્વીકાર્યા સિવાય સુખનો કોઈ ઉપાય નથી, દુઃખ મટવાનો કોઈ ઉપાય નથી. એટલે પહેલી વાત એ છે કે પોતાને જળ સંયોગથી ચૈતન્યનું જે જુદાપણું છે, પોતે જીવ છે, પોતાનું જે જુદાપણું છે, એ જુદાપણાને જોઈને, જાણીને, જોઈને, માત્ર કોઈનું કહેવું માની લઈએ અને સ્વીકારી લઈએ કે આપણા ગુરુએ કહ્યું છે માટે મારા, એવું આમાં નથી ચાલતું. આમાં તો પોતાને ખાતરી કરવી પડશે. અને શ્રી ગુરુ પણ એમ કહેશે કે અમે કહી છીએ તો અનુભવ કરીને નક્કી કર, શરીરથી તું જુદો છો એમ અમે ભલે કહીએ, ભલે અમે અમારા અનુભવથી કહીએ છીએ, પણ તું તારા અનુભવથી નક્કી કરતો તારા માટે સાચું, નહીતર અમારું કહેલું સ્વીકાર્યું હોય તો તારા માટે તો ખોટું છે. જેમ પોપટનું ગણિત બે ને બે ચાર એ ખોટું છે, કેમ કે એને ખબર નથી બે શું ને બીજા બે શું, પોપટનું ગણિત ખોટું છે. એમ અનુભવ જ્ઞાન વિનાનું જ્ઞાન ખોટું છે, ભલે એ જ્ઞાન શાસ્ત્ર અનુસાર હોય કે ગુરુનું કહેલું સ્વીકાર્યું હોય તો. એટલે અવલોકવાની વાત કરીશ કે તું અવલોકીને નક્કી કર. ભિન્ન અવલોકવાની દ્રષ્ટિ સાધ્ય કરીને જ્યારે અવલોકતા ભિન્નપણાની દ્રષ્ટિ સધાય છે ત્યારે તે ચૈતન્યાત્મક સ્વભાવ આત્મા નિરંતર વિગત સ્વભાવ વાળો હોવાથી અબંધ દશાને સંપ્રાપ્ત ન થાય ત્યાં સુધી શાતા અશાતા રૂપે અનુભવ વિદ્યા વિના રહેવાનો નથી એમ નિશ્ચય કરીને એમ જાણીને. હવે શું કહે છે કે જ્યાં સુધી પોતે ભિન્ન પડીને અબંધ દશાને પ્રાપ્ત ન થાય એટલે શુદ્ધ જ્ઞાનની દશાને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી કાં તો એ શાતા ભોગવશે કાં તો એ અશાતા ભોગવશે. ભોગવવું એનો સ્વભાવ છે, વેદન કરવું એનો સ્વભાવ છે, કાં શાતાને ભોગવશે કાં અશાતા ભોગવશે. બંધ દશામાં અબંધ દશાની અંદર એ શાતા અશાતાથી ભિન્ન પડીને આત્મશાંતિનો અનુભવ કરશે. એટલે ત્યાં સુધી એ શાતા અશાતાને ભોગવા વિના નહીં રહી શકે એમ નિશ્ચય કરીને. હવે કે જે શુભાશુભ પરિણામ ધારાની પરિણતિ છે તે વડે પરિણતિ વડે તે શાતા અશાતામાં સંબંધ કરે છે તે ધારા પ્રત્યે પણ ઉદાસીન થઈને આ વિભાવ પરિણામ શું કહ્યું કે પરમાણુથી ભિન્નતા જા અને તારા પરિણામમાં જે શુભ અને અશુભ એવા બે પ્રકારના પુણ્ય અને પાપની લાગણી ઉત્પન્ન થાય છે એને ગૌણ કર, ઉદાસીન થાય એટલે એને ગૌણ કર. એના ઉપરની તારી પકડ છે એ છોડી દે, મેં આ પુણ્ય કર્યું મેં આ પાપ કર્યું એ પ્રકારના પરિણામ ઉપરની પકડ છોડી દઈને એને જરા ગૌણ કરીને દેવ દેહાદિથી ભિન્ન અને સ્વરૂપ મર્યાદામાં રહેલો તે આત્મા, તે આત્મામાં જે ચળ સ્વભાવનું પરિણામ ધારા છે તેનો પણ આત્યંતિક વિયોગ કરવાનો સંમાર્ગ ગ્રહણ કરીને એક સમયની અનિત્ય પર્યાયને પણ ગ્રહણ કરીને અદ્રદૃષ્ટિનો વિષય છે. અહીંયા ઘણા પૂછે છે કે દ્રવદૃષ્ટિનો વિષય જે દ્રવદૃષ્ટિ પ્રકાશમાં આપણે ત્યાં ચાલે છે આવો વિષય ક્યાંય શ્રીમદ રાજચંદ્રજીએ કહ્યો છે? આ પ્રશ્ન આવે છે. આ જગ્યાએ આ વાત કરે છે આત્મસિદ્ધિમાં છે તો જલ્દી એ વાતનો ખ્યાલ આવવો મુશ્કેલ છે. ત્યાં ગૂઢપણે નિરૂપણ છે, ગૂઢ ભાષામાં છે. અહીંયા બહુ સ્પષ્ટ વાત કરી છે આ જગ્યાએ. શુક્રવારે એમ વાત કરી છે કે જીવને જે અનિત્ય અવસ્થા છે એમાં નિત્યપણાની પ્રતીતિ છે, એમાં નિત્યપણાની દ્રષ્ટિ છે જેને પર્યાય દ્રષ્ટિ કહેવામાં આવે છે. પર્યાયો બધી અનિત્ય છે. પછી તે જ્ઞાનની પર્યાય હોય તો અનિત્ય છે, આનંદની પર્યાય હોય તો અનિત્ય છે, સુખ દુઃખ ને શુભાશુભ તો વિભાવ પરિણામમાં જાય છે, પણ જ્ઞાન વગેરે જે સ્વભાવના પરિણામ છે એ પણ અનિત્ય છે. એટલે ચલ સ્વભાવરૂપ છે એવી જે પરિણામની ધારા છે તેનો આત્યંતિક વિયોગ એટલે એનાથી હું તદ્દન જુદો છું. ત્રિકાળ જ્ઞાન સ્વભાવ જેને કીધો, ત્રિકાળ ચૈતન્ય સ્વભાવ, તેનાથી વિયોગ કરવાનો સન્માર્ગ ગ્રહણ કરી એક પરિગ્રહમાં બધી વાત કહી દીધી છે. પરમ શુદ્ધ ચૈતન્ય સ્વભાવ પ્રકાશમય એવો આત્મા છે, અખંડ પ્રતિભાસમય પરમ શુદ્ધ ચૈતન્ય સ્વભાવ પ્રકાશમય તે આત્મા કર્મ કલંક કર્મયોગથી એટલે કર્મના ઉદય સાથે જોડાતા સ્વકલંક પરિણામ દર્શાવે છે. જેવો કર્મના ઉદયમાં જોડાય છે તો કાં રાગ થાય કાં દ્વેષ થાય કાં મોહ થાય પ્રત્યે કલંકિત પરિણામ દર્શાવે છે. જે છે ઉપરાંત થઈને એટલે તેનાથી વિરામ પામીને અટકી જઈને જેમ ઉપશમિત થવાય એટલે સ્વરૂપમાં પરિણામ સ્થિર થાય તે ઉપયોગમાં તે સ્વરૂપમાં સ્થિર થવાય અચળ થવાય તે જ લક્ષ તે જ ભાવના તે જ ચિંતવના અને તે સહજ પરિણામરૂપ સ્વભાવ કરવા યોગ્ય છે મહાત્માઓની વારંવાર એ જ શિક્ષા છે કે આવી જે સ્વરૂપસ્થ થવાની વિધિ છે એ વિધિની અંદર આટલી વાત રહેલી છે દેહાદિથી ભિન્ન જે પોતાના શુભાશુભ પરિણામ છે એને ગૌણ કરીને અને જે એક સમયના અનિત્ય પરિણામ છે એના ઉપરની દ્રષ્ટિ છોડી દઈને એમાં આમપણું છોડી દઈને સ્થિર ત્રિકાળ શાંત સ્વભાવમાં સ્વભાવાકાર પરિણામ કરે એમાં આમપણું કરતા જે પરિસ્થિતિ ઊભી થાય છે એનાથી સહજાત્મક સ્થિતિ ઉત્પન્ન થાય છે એ જ શાંતિનો ઉપાય છે એ જ શાંતિની કાર્ય પદ્ધતિ છે એ પ્રકારની પદ્ધતિ જો જીવ ન કેળવે એ માર્ગને કેળવીને એ દશામાં ન આવે તો આ જગતના સર્વ પ્રકારની અશાંતિ અને દુઃખના અનુભવો કર્યા વિના બીજો છક્કો નથી આમ કે છે કાં તો જીવ શાંતિનો રસ્તો પકડે કાં તો જીવ અશાંતિનો રસ્તો પકડે બે જ રસ્તા છે શાંતિનો આ એક જ રસ્તો છે એક હોય ચરણકાળમાં પરમાર્થ આ સિવાય બીજો કોઈ પણ રસ્તો પકડે અશાંતિથી આવે આ શ્રીમદજીએ આ એક પત્રની અંદર આખા જગતના જીવોના કોઈ પણ પ્રકારના જે સમસ્યા અથવા પ્રોબ્લેમ કહીએ એનું સમાધાન કરી દીધું એક સાચી રીત દેખાડે છે આ શાંતિ